ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निरग्रंथो गुरु मंगलं मंगलं वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम् શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ રવિવાર તારીખ 20 ઓક્ટોબર 2013 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 690 મુંબઈ 2 જેઠ સુદ 2 શનિવાર 1952 મુમુક્ષુ શ્રી છોટાલાલ પ્રત્યે શ્રી સ્તંભતીર્થ કાગળ પહોંચ્યો છે જે હેતુથી એટલે શારીરિક રોગ વિશેષથી તમારા નિયમમાં આગાર હતો તે રોગ વિશેષ વર્તે છે તેથી તે આગાર ગ્રહણ કરતાં આજ્ઞાનો ભંગ અથવા અતિક્રમ નહીં થાય કેમ કે તમારો નિયમ તથા પ્રકારે પ્રારંભિત હતો એ જ કારણ વિશેષ છતાં પણ જો પોતાની ઈચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનો થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ થાય સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે યાવત જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિશે તમારો નિશ્ચય વર્તે છે એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણેનો વિચાર નિવેદિત કરવાનું રાખીને સંમત 1952ના આસોમાસની પૂર્ણતા સુધી કે સંમત 1953ના કાર્તિક સુધી પૂર્ણિમા પર્યંત શ્રી લલુજી પ્રત્યે તે વ્રત ગ્રહણ કરતા આજ્ઞાનો અતિક્રમ નથી ખંભાતના મુમુક્ષુ ઉપરનો પત્ર છે છોટાલાલભાઈને સંબોધીને કૃપાળુદેવે લખ્યું છે નાની નાની બાબતોની અંદર સંયમનો ધર્મ કેવો સમાયેલો છે વિતરાગ માર્ગની અંદર ઉપયોગની સૂક્ષ્મતા વિવેકની તીવ્રતા આ બધા બહુ આવશ્યક હોય છે કેટલું સરસ લખ્યું છે કે તમારા રોગ વિશેષથી તમારા નિયમમાં તમે આગાર રાખ્યો હતો અને એ આગાર ગ્રહણ કરતા ભંગ અથવા અતિક્રમ નહીં થાય કેમ કે તમારો નિયમ તથા પ્રકારે પ્રારંભિત હતો તમે જ્યારે નિયમ લીધો ત્યારે જ આગાર એટલે છૂટ એ છૂટ અમુક તમે રાખી હતી અને એ રોગ વિશેષના કારણે રાખી હતી અને રોગ વિશેષ અત્યારે પણ વર્તે છે, એટલે તમે આગાર ગ્રહણ કરો, છૂટ લ્યો નિયમમાં, તો એમાં કોઈ આજ્ઞાનો અતિક્રમ નથી. આ કારણ વિશેષ હોવા છતાં પણ જો પોતાની ઈચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ ગણાય. એટલે એ આગાર જે રાખ્યો છે પચકણમાં એ બરોબર છે, એનું કારણ વિશેષ પણ વિદ્યમાન છે, છતાં એ આગારનું છૂટ લેવી છે તો પણ એ કહે છે પોતાની ઈચ્છાએ જો લઈ લો તો બરાબર નહીં. કોઈ જ્ઞાની ગુરુ વિશેષની આજ્ઞાએ અથવા કોઈ દેવગુરુ અરિયંતની સાક્ષીએ જૈન ધર્મમાં સ્વચ્છંદનો આટલો સૂક્ષ્મ વિચાર આપ્યો છે. આપણે સાંજે પ્રતિક્રમણમાં પચકખાણ લઈએ ત્યારે આપણે કહીએ છીએ કે ધારણા અભિગ્રહ પચકાણ, એટલે તમારે જે કંઈ છૂટ લેવી હોય એ પ્રારંભની અંદર નિયમ લેતાની સાથે જ એ છૂટ કોઈ કારણ વિશેષથી રાખવી. એ કારણ વિશેષથી રાખવાને કારણે એ નિયમની અંદર આપણે લીધેલી છૂટનો કોઈ આજ્ઞાભંગ થતો નથી. છતાં જ્યારે કરવાનો થાય ત્યારે એ જ્ઞાની પુરુષને માથે રાખીને એને સ્મરણ કરીને, કોઈ ત્યારે સમજો કે મેં પ્રતિક્રમણ કર્યું અને ત્યારે એક પચખાણ લીધું કે મારે રાત્રે દવાની ટીકડી લેવી છે અને એની સાથે પાણીનો વાપરવું પડશે, આ એક મેં ધારણા કરી, તો ધારણા સાથે મારું પચખાણ છે તો એ રાત્રે એમાં મારી દવાની ગોળી લેવાનો કોઈ બાદ નથી. પણ જ્યારે હું લઉં ત્યારે મારી સ્વેચ્છાથી ન લઉં, બેસું એક જગ્યાએ, પ્રભુનું સ્મરણ કરું, નમસ્કાર મંત્ર બોલું અને પછી એની આજ્ઞા લઈને કે પ્રભુ આ ધારણા મેં લીધેલી આ વિશેષ કારણથી હું અત્યારે આ આગાર વાપરું છું, છૂટ લઉં છું, તો આ કેટલું બધું સૂક્ષ્મ છે. પરમાત્માની સાક્ષી, આપણા કોઈ પણ વ્રતનું પારણું કરવું હોય તો તરત જ ઉઠતા બેઠ લાવો ખાવાનું, લાવો ચા ને ક્યાં છે આમને તેમ, એ નહીં, નિરાતે બેસીને પચખાણ કરવું જોઈએ અને પચખાણમાં મુઠ્ઠીથી બંધ રાખીને ત્યાં પરમાત્માનો, કેમકે મુઠ્ઠી સેમ પચખાણ એવું પાઠમાં આવે છે, તો ત્યાં નમસ્કાર મંત્ર ગણવો એટલે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું, એ દેવગુરુ છે પંચ પરમેષ્ઠી, એમાં દેવ પણ સમાવિષ્ટ છે ગુરુ પણ સમાવિષ્ટ છે, એનું સ્મરણ એમની આજ્ઞા એ ગણીને જરા ચિંતન કરીને કે હવે હું પદાર્થનો વપરાશ કરું છું, ઉપયોગ કરું છું, એટલે ત્યાં પણ એમ થાય કે હું ગુરુની આજ્ઞાએ કરું છું, એની સાક્ષીએ કરું છું. આ બહુ કેટલો બધો નિયમ જીવને સ્વચ્છંદમાંથી અને આજ્ઞાના આરાધન વિના મોક્ષ માર્ગની સાધના નથી એવું જયારે કહ્યું છે ત્યારે ઘણાનો પ્રશ્ન હોય છે કે વારંવાર ગુરુને ક્યાં ગોતવા જવા. પણ આચારનો ક્રમ છે, આચારનો ક્રમ જો આપણે જાળવીએ તો મારે માથે પરમાત્મા છે, બસ આ એક જીવનની ધારણા બને. મુમુક્ષુ સાધક એનું મોટામાં મોટું લક્ષણ એ કે કંઈ પણ એ કરશે ત્યારે એ સ્વેચ્છાથી નહીં કરે, એ જરા સ્મરણ કરીને એના અંતર ઈષ્ટદેવ જે છે એનું ધ્યાન ધરીને એ કહેશે, એને સતત એ લક્ષ્ય છે કે મારે માથે પરમાત્મા છે. અને પરમાત્મા સંબંધી એ બહુ સ્પષ્ટ છે, એ પૂર્ણ સ્વરૂપ છે અને મારું જે કંઈ છે એ અધૂરું સ્વરૂપ છે. તો જ્યારે જ્યારે પોતાની અપૂર્ણતાનો વ્યવહાર ચાલતો હશે ત્યારે આ વ્યવહાર મને ઘટે નહીં, પરંતુ સંયોગોને કારણે કર્મને કારણે આ ચાલે છે, પણ પૂર્ણનું લક્ષ્ય હોવાને કારણે એની સાથે મોહ અને મમત્વ જાગતું નથી, એમાં જોડાતો નથી. એટલે જ્ઞાની પુરુષોએ કેટલા બધા વ્યવહારના બાંધા બાંધ્યા છે. સાધુ ગોચરી કરે તો સીધું વાપરવાના બેસી જાય, પણ ત્યાં પણ પરમાત્માનું સ્મરણ કરે, પોતાના અણહારી પદનું સ્મરણ કરે કે હું આત્મા છું, આત્મા અણહારી છે અને આ કંઈ મારો કલ્પ નથી, પરંતુ હું અત્યારે દેહધારી છું, કર્માધીન છું સાધક છું, છદ્મસ્થ છું, અને આ મારો જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા થઈ નથી ત્યાં સુધીનો અનિવાર્ય એવો આચાર છે, એ હું ધાર્મિક વિધિ સહિત કરીશ, પ્રભુની આજ્ઞાએ કરીશ, પ્રભુની સાક્ષીએ કરીશ. તો હું ખાઈ લઈશ તો જાણી પ્રભુને ખબર નહીં પડે એમ નહીં, પ્રભુને કહીને ખાઈશ કે પ્રભુ હું આ વાપરું છું, ખાવા પીવાનું કરું છું. તો એવી વિધિ જમતી વખતે પણ પ્રભુનું સ્મરણ કરીને પછી કોળીઓ ધરાય, અને જ્યાં સ્વચ્છંદ હોય અને જ્યાં ખાવાની લાલસા હોય ત્યાં તો હજી પીરસાણું નથી, દાળ પીરસાણી તો દાળની ચમચી, ચટણી મૂકી હોય તો ચટણી ચાટી જાય, સંભારો મૂક્યો તો એ ખતમ કરી નાખે. એક ઘડી શું ઘડીનો અનંતમો ભાગ પણ આની ધીરજ ક્યાં જોડાયેલો છે? ખાવામાં જોડાયેલો છે, ખાવામાં. વૃત્તિ ક્યાં છે? ખાદ્ય પદાર્થમાં. એને ત્યારે પ્રભુ સ્મરતો કે જય બોલાવી લો ને હવે જલ્દી. પ્રભુ સાથેનું એને અનુસંધાન ચિત્તથી નથી, મનથી નથી, ભાવથી નથી. આચારના બાંધા તો એ કહે છે કે મુમુક્ષુનું પ્રત્યેક કાર્ય જ્ઞાનીની આજ્ઞાએ થતું હોય છે. આપણે પછી સ્થૂળ અર્થ કરીએ કે જ્ઞાની ક્યાં છે ને ક્યાં લેવા જવાના, ક્યાં ગોત, અરે ક્યાંય નથી ગોતવા જવાના, તને હાજરા હજુર હોવા જોઈએ. પ્રભુ તારી એવી ક્ષમતા હોવી જોઈએ કે તું જ્ઞાનીથી દૂર નથી. હવે વાત આપણે કઈ જ્ઞાની અમારાથી દૂર છે, હવે વાત ઊંધો જ ક્રમ લઈને બેઠો છે આને સમજાવે કોણ? આનો બુદ્ધિનો વિપર્ય એટલો બધો છે કે પરમાત્મા મારાથી દૂર, સદગુરુ મારાથી દૂર, સત્પુરુષ મારાથી દૂર, એ બધા દૂર કે તું એનાથી દૂર? નથી બેસતું, વાત બેસતી નથી. પ્રત્યક્ષ પરોક્ષની અંદરનું ગણિત જ સમજાતું નથી. પરમાર્થ માર્ગની અંદર તું પ્રભુની સમીપ છો, પ્રભુ મારી સમીપ છે કે નહીં એની મને ક્યાં ચિંતા છે? હું પ્રભુની સ્વરૂપ છું, હું ગુરુની સમીપ છું, મારા માથે ગુરુ છે, હવે મારા જીવન ઉપર એનો અધિકાર છે. એટલે જે જે કંઈ મારી ક્રિયા થશે એ બધી જ એમની અનુમતિથી થશે, એમની જાણથી થશે, એમની સાક્ષીથી થશે, સાક્ષીથી થશે. એટલે કૃપાળુદેવે એક વાક્ય લખ્યું છે, ઘણા મુમુક્ષુ આવી રીતે પ્રશ્ન કરે અને સ્વાભાવિક છે, જ્યાં સમજાય નહીં તો પ્રશ્ન થાય અને એનું સમાધાન મળે, કંઈક દ્રષ્ટિ યોગ્ય મળે. એમાં લખ્યું છે કે મુમુક્ષુ એક શ્વાસોશ્વાસ સિવાય બીજું કંઈ ગુરુની આજ્ઞા વિના કરે નહીં. કેમ કે શ્વાસમાં એ એટલો બધો અવશ છે, શ્વાસની પ્રક્રિયા, કે એમાં કદાચ એ ચિંતનનો અવકાશ ન આવે, એ અનવરત ચાલે. પરંતુ બાકીની બધી ક્રિયા એવી છે કે હી કેન વેઇટ, હી કેન વેઇટ. એને સ્વાધ્યાય કરવો હોય તો એ રોકાઈ શકે છે, ખાવું હોય તો રોકાઈ શકે છે, ભોગ ભોગવવા હોય તો રોકાઈ શકે છે, અનેક વસ્તુના ઉપભોગ કરવા હોય તો પણ એ રોકાઈ શકે છે, અને પ્રભુની આજ્ઞામાં. અને એટલી બધી આશ્ચર્યની વાત છે કે જ્યારે પ્રભુની આજ્ઞાનો એક વચમાં ખંડ ઉપસ્થિત થાય છે ત્યારે એનો ઘણો મોહ શિથિલ થઈ જાય છે, એનો રાગભાવ શિથિલ થઈ જાય છે. એકવાર પ્રભુની આજ્ઞા અને પ્રભુની સાક્ષીએ એ કૃત્ય કરે છે તો કૃત્ય થાય છે, પણ કૃત્ય સાથેનું વૃદ્ધિપણું, લોડુપતા, વાસના એ હળવી પડી જાય, મન ડાયલ્યુટ થઈ જાય. પ્રભુના નામ સ્મરણની એટલી બધી શક્તિ છે કે આ બધું ડાયલ્યુટ થઈ જાય. ખ્યાલ નથી આવતો જીવને કે પરમ તત્વનું યોગબળ શું કામ કરે છે. એટલે એ પોતે ઉપયોગ વિના બધી ક્રિયાઓ કર્યા કરે છે. અહીંયા એ લખ્યું છે કે કારણ વિશેષ ઈચ્છાએ આગાર ગ્રહણ કરવાનું થાય પોતાની ઈચ્છાએ તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ કહેવાય. આ પ્રતિક્રમણની અંદર અતિક્રમ એ આપણે ગણીએ છીએ, એ આ અતિક્રમ છે કે ભલે આગાર લીધા છે છતાં પણ લીધેલા આગારની અંદર પણ એને પરમાત્માને સાક્ષી રાખવાની ધારણા છે. ધારણા પ્રમાણે પછખાણ લીધા છે અને જે છે એ પહેલેથી નિશ્ચિત કરીને કરું છું તો પણ આજ્ઞાના પાઠનેથી થોડોક એની અંદર અપવાદ કરું છું તો પ્રભુની સાક્ષીએ કરું છું. તો એનો મતલબ કે આપણું જીવન પ્રભુની આજ્ઞાને સમર્પિત છે અને આજ્ઞાધીન કહેવાય. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો. આ જીનેશ્વરની આજ્ઞા શું છે? તો મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ, યત્ના, જૈણા, સર્વજીવો પ્રત્યેની મૈત્રી, આ પ્રભુની આજ્ઞા છે. એમાં વારંવાર શું મંડો છું, કઈ આજ્ઞા છે ને કેટલા નંબર છે ને ક્યાં જોવાનું છે ને કયું ગ્રંથ છે ને કયું શાસ્ત્ર છે? અરે તને આ એક વાર વિતરાગ માર્ગ આવી ગયો કે તારું જીવન નિર્દોષ હોવું જોઈએ. જીવન જીવતા કોઈ પણ જીવની વિરાધના ન થાય, કોઈ પણ જીવની આસાતના ન થાય. બે પ્રકારની ઘોર આસાતનાઓ કીધી છે. એક રત્નત્રયની આસાતના, એટલે દર્શન જ્ઞાન ચારિત્રની, અને બીજી તત્વત્રયની આસાતના, એટલે દેવગુરુ ધર્મની. આ આસાતના જીવને થવી ન જોઈએ. અને એ ન થવા માટે એ ઉપયોગ રાખે તો જ્યારે ત્યારે એ પોતે પ્રતિક્રમણ કરે તો કેટલું સરસ સંથારા પોરસીનું સૂત્ર છે રાત્રિના સમયને લેવાનું, કે જમ જમ મણેણ બદ્ધમ, જમ જમ વાયણ ભાસ્યમ પાવમ, જમ જમ કાયણ કયમ, મિચ્છામી ઢુકડમ તસ્સ. હે પ્રભુ, મારાથી કંઈ પણ પ્રકારનો કોઈ પણ જીવ પ્રત્યે, રત્નત્રય પ્રત્યે, તત્વત્રય પ્રત્યે કોઈ વિતથ, એટલે જૂઠું, વિપરીત, અનાચરણીય, અનિચ્છનીય એવું કંઈ થઈ ગયું હોય, જાણતા કે અજાણતા, મનથી વારંવાર વિચારાઈ ગયું હોય, વાણીથી વારંવાર બોલાયું હોય અને કાયાથી વારંવાર સેવન થઈ ગયું હોય, તો મિચ્છામી દુકડમ તસ્સ. આ સાધક હંમેશા શુદ્ધિના માર્ગે જ ચાલે. એટલે અહીંયા સરસ શબ્દ મૂક્યો છે કે કારણ વિશેષ છતાં પણ જો પોતાની ઈચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ થાય. આ વાત ક્યાંય સમજવી સાંભળવી નહીં મળે. કૃપાળુ દેવના પત્રોની અંદર એને મુમુક્ષુઓનું ઘડતર કેવું કર્યું છે. આ તો છોટાલાલ ખંભાતના મુમુક્ષુ છે, પણ એને આ બધા પત્રોથી આ બધા કેવા સાધક થયા હશે કે તમે પ્રતિજ્ઞા લીધી, આગાર લીધો, કારણ વિદ્યમાન છે, બધું ભલે રહ્યું, છતાંય તમે આવી રીતે રહેજો, પ્રભુની આજ્ઞામાં રહેજો, કે પ્રભુ તારાની તારી પ્રતિજ્ઞાનું પૂરેપૂરું મારાથી પાલન નથી થતું, એની મેં છૂટ રાખી છે, આ મારી એક નિર્બળતા છે, પણ એ નિર્બળતાની સાક્ષી રાખજો તમે, એમાં ક્યાંય સ્વચ્છંદપણું નહીં લાવશો. અને પછી સર્વ પ્રકારના આરંભ પરિગ્રહનું સંબંધનું મૂળ છેદવા સમર્થ એવું બ્રહ્મચર્ય, બ્રહ્મચર્યનો એવો મહિમા મૂક્યો છે. બ્રહ્મમાં જે ચરે છે, બ્રહ્મમાં જેનું ચરવું થવું છે, જેની ચર્યા આત્મામાં જ છે, સંપૂર્ણ જીવનચર્યા દેહચર્યા નથી પણ આત્મચર્યા છે. હવે આત્મચર્યાનું વ્રત જેણે લીધું છે, આત્મચર્યામાં જેને જીવવું છે, એને તો કહે છે કે આરંભ પરિગ્રહની કોઈ આવશ્યકતા જ નથી. દેહની ચર્યામાં જીવવું હોય, શરીરને દેહ લક્ષમાં રાખીને જીવવું હોય તો સંબંધોનું જગત ઊભું કરવું પડે, તો સંયોગો જોઈએ, અને તો આરંભ પણ જોઈએ, અને પરિગ્રહ પણ આવશે એની મેળે મેળે. પણ જે બ્રહ્મચારી છે એને શું જરૂર છે? એને તો બ્રહ્મ છે, એ પોતે જ સ્વયં બ્રહ્મ છે, અને એ પૂર્ણ છે, એમાં ક્યાંય અપૂર્ણતા તો છે નહીં. તો તારે હવે આરંભની જરૂર શું કે પરિગ્રહની જરૂર શું? જ્યારે જ્યારે એની જરૂર પડે ત્યારે આત્મા માટે નથી જોઈતું, એ દેહ માટે જોઈ છે, શરીર માટે જોઈ છે, આ લક્ષમાં આવવું જોઈએ. જો આરંભ પરિગ્રહનો સર્વથા સંપૂર્ણ છેદ ક્યારે થઈ શકે? કે જ્યારે જીવ આ ચોથા વ્રતની શ્રદ્ધામાં પ્રવેશ કરે ત્યારે. કે ચોથું વ્રત જે છે, એટલે ચોથા વ્રત પછી પાંચમું વ્રત આવે છે અપરિગ્રહનું, એ સ્વયં થઈ જશે તને. જો ચોથા વ્રતને થતું હોય કે હું દેહ માટે જીવતો નથી, શરીરના લક્ષે જીવવું નથી, આત્માના લક્ષે જીવવું છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ જે છેલ્લી એક સરસ મંત્ર લખ્યો હોય કે મંત્રે મંત્યો સ્મરણ કરતો કાળ કાઢું અવે, આ જ્યાં ત્યાં જવું, પરભણી ભૂલી બોલ ભૂલી પરાયા, આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય. હવે મારે જીવન જીવવું છે, આત્મા માટે જીવવું છે. હવે આત્મા માટે જીવન જીવવું છે તો મારે આ જોઈએ, તે જોઈએ, આરામ જોઈએ, પરિગ્રહ જોઈએ, એક એક વસ્તુનો વિચાર કરો. આત્માને એની જરૂર છે? આત્માની પૂર્ણતા આત્માથી છે કે વસ્તુથી છે? શરીર માટે સમજાય, એ પૂતગલનો પિંડ છે, એને પૂતગલ સાથે સંબંધ છે. શરીર ઘસાય તો પૂતગલના પરમાણુઓ એમાં પૂર્તિ તરીકે આવે છે, એ બધું સમજાય. અને જ્યાં સુધી છે ત્યાં સુધી એ ક્રમ ચાલુ પણ રહે, પણ લક્ષ્યમાં શું રહે કે હું તો આત્મા માટે જીવું છું. તો ક્યારેક એ શરીર માટે નથી જરૂર, ત્યારે ચાલશે, તો એને પછી પરિગ્રહની પણ જરૂર ન પડે, એ આરંભ કરવાનો પણ વિચાર ઓછો કરે. તો આરંભ પરિગ્રહના સંબંધનું મૂળ છેદવા માટે કઈ ભાવના જોઈએ? તો કે બ્રહ્મચર્યની ભાવના. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય, પામું એવો જીવન પલટો રાજ તારી કૃપાએ. હે પ્રભુ, તારી કૃપાએ મારો આ જીવનનો પલટો થાય. અનંત કાળથી દેહ અર્થે જીવ્યો છું. કૃપાળુદેવે કીધું, અનંતવાર આ આત્મા દેહને અર્થે ગાળ્યો છે. પણ એકવાર જો આત્માને અર્થે દેહ ગાળવામાં આવે તો અનંત ભવનું સાટું વળી રહેશે. હિસાબ કરી દીધો, અનંત થી એક, એક થી અનંત, અનંત કાળ સુધી દોષયુક્ત જીવન, ભૂલયુક્ત જીવન, મિથ્યા શ્રદ્ધાથી જીવન, એનો પરમ કૃપાળુએ માર્ગ આપ્યો કે અનંતવાર આત્માને ગાળ્યો છે દેહ અર્થે. પણ એક દેહ આત્મા અર્થે ગળાશે કદાચ, આત્માને લક્ષમાં રાખીને ક્યારેક આરંભ નહીં થાય, ક્યારેક પરિગ્રહ નહીં થાય, ક્યારેક દેહનું પોષણ ઓછું થશે, કંઈ વાંધો નહીં, જવા દે. આ દેહને કદાચ ગળાઈ જાય, હવે શરીર તો આવું પડી જાય, પડવા દે. શરીર નશ્વર છે, નાશવન છે, તું ગમે એટલું જાળવી રાખીશ તો પણ કાયમ રહે એવું તો છે જ નહીં. એ તો તારી મનની માન્યતા છે. આ ઔષધ આપું અને આ આહાર આપું, આ બંનેની પૂર્તિ કઈ રાખે, છતાં પણ શરીર નિત્ય રહી શકે નહીં. શરીરનો ધર્મ છે ક્ષીણ થવું, સિરિયતે ઇતિ શરીરમ. છતાંય તું જેટલું કર અને એમાં કોઈ વાર ન થયું તો તને કઈ ખેદ નહીં રહે. આજે બહુ સત્સંગના કાર્યક્રમો હતા, આજે અહીંયા હતા, શિબિરમાં ગયા હતા, સર દવાનો ક્રમ તૂટી ગયો. મૂકને લપાવે ક્યાં સુધી માથાકૂટ કરવી છે? એનું જે થવાનું હતું તે થશે ને, થવાનું થઈ ગયું. આ ભાવ આવવો જોઈએ. આ લક્ષ રાખીને આત્માર્થ આરાધવા જાય છે. આત્માર્થ આરાધવા જા અને દેહાર્થ કદાચ ન થયો તો ન થયો, એમાં શું લૂંટાઈ ગયું? અરે ચાર વાર દવા કીધી હતી, બે વાર ભૂલાઈ ગઈ, સત્સંગ એવો હતો, બેઠા હતા, આ બધા ભેગા હતા, નહોતું. શું નહોતું? દેહાર્થ નહોતું, આત્માર્થ થયો ને. એક વાર આ આત્મલક્ષે જીવવાની શ્રદ્ધા દ્રઢ થાય તો આ બધું કદાચ ન થાય. પર્વતીથી આવે, વ્રતો આવે, પરમાર્થ માર્ગની અંદર ઉત્સવો આવે, પર્યુષણની જેવો કલ્પ આવે. 8 દિવસ કેટલું છોડવું પડે શરીર માટેની, જે લાલન પોષણની આપણી મિથ્યા માન્યતાઓ ગ્રંથિઓ એટલી બધી દ્રઢ હોય, મારે આ જોઈએ, આ સમયે આ જોઈએ, પણ આ પર્યુષણમાં તો આટલું બધું કામ હોય, એમાં તો આવા કંઈ ટાઈમ જ ન મળે. આ તને આત્માની દેહનું લાલન પાલન કરવાનો ટાઈમ નથી મળતો ને, ન મળે, ગયો, જવા દે. તું કહી દે કે આમાં આટલું જ થશે, આથી વધારે કંઈ થશે. શરીરને કહી દે કે તારે રહેવું હોય તો રહે, ન રહેવું હોય તો જા, આથી વધારે કંઈ તારા ઉપર ધ્યાન આપી શકાય એમ નથી. પણ હિંમત થતી નથી. માતને સમજાતું નથી અને દેહનું માતને છૂટતું નથી. એટલે કે છે, ચોથા વ્રતની અંદર થોડી શ્રદ્ધા લેવાની. ચોથા વ્રતની શ્રદ્ધા એટલે એનો ઉપરછલો વિચાર બ્રહ્મચર્યનો, એટલે સંભોગ અને કામભોગ નથી એમ નહીં, પણ આત્મામાં જ જીવવું આ બ્રહ્મચર્ય છે, બ્રહ્મ છે. બ્રહ્મનો લક્ષ્ય કેટલો, જીવનમાં કેટલા કલાક, કેટલો સમય, તો એ બ્રહ્મચર્યની ભાવના રાખીને. તો કે યાવત જીવન પર્ય તે વ્રત ગ્રહણ કરવા માટે તમારો નિશ્ચય છે, તો કે છે તમે લેજો. અને એ પ્રભુશ્રી પાસેથી લઈ શકાય તો પણ આજ્ઞાનો અતિક્રમ નથી. કારણ કે જે વ્રતધારી છે એમની પાસેથી વ્રત લીધું હોય તો આપણને વ્રત પાલનમાં દ્રઢતા રહે. ગમે તેની પાસેથી લેવાથી આપણને એ વ્રતમાં દ્રઢતા નહીં આવે. એટલે સામાન્ય આપણે પચખાણ લેતા હોય તો પણ કહીએ કે કોઈ ગુણીજન હોય, કોઈ સંયમી હોય, એવા મહાત્મા હોય, એ પચખાણ આપે તો એનું એક બળ કામ કરે છે. એના એ શબ્દો પાછળ એનો કેટલો બધો ઉત્કૃષ્ટ ભાવ હોય છે, એ ભળી ગયો હોય શબ્દમાં. અને એ જ્યારે પચખાણ આપે છે ત્યારે આપણા પચખાણમાં એક તાકાત આવે છે, ચાર્જ થઈ જાય છે, પ્રતિજ્ઞા આપણી ચાર્જ થાય છે અને એ આપણને બળ આપે છે. શ્રી માણકચંદે લખેલો કાગળ મળ્યો છે, સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અશરણાદિપણું લખ્યું તે યથાર્થ છે. તેવી પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે. ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તથી તેવા પરિણામ થાય છે, પણ તેને વિઘ્ન હેતુ એવા સંગ તથા પ્રસંગને વિશે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી અને સંસારાભિરુચિ થઈ જાય છે. તેવી અખંડ પરિણતિના ઈચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સત્સમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે. માણેકચંદ સુંદરલાલનું અવસાન થયું છે અને જે પત્ર છે એ કે છે એનો કાગળ લખેલો છે અને એમાં સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવીને શું લખ્યું છે, સંસારનું અશરણાદિપણું એ મળ્યું છે. જો પુત્ર પ્રત્યે શરણની ભાવના, આશ્રયની ભાવના હશે તો એ મોહનું કારણ છે, તો કોઈ ખેદ પાર વિનાનો થશે. સંસાર જ્યારે અશરણ છે ત્યારે સંસારના તમામ સંબંધ, સંયોગો, સંગ આ બધું જ અશરણ છે. સંસાર અશરણ છે ને મારો દીકરો શરણભૂત છે, આ મિથ્યા માન્યતા છે. અહીંયા વિવેકનો અભાવ છે. દીકરો પણ સંસારનો જ એક ભાગ છે. સંસાર અશરણભૂત છે તો અશરણભૂત છે. સંસાર સાથે ઋણાનુબંધથી જ આપણને સંસાર અનુકૂળ પ્રતિકૂળ રહે છે. સંસાર એ મારા શુભ અને અશુભ કર્મના વિપાકનું સ્વરૂપ છે. સંસાર તો બધો જ છે, સંસારમાં અનુકૂળ એવી સામગ્રીઓ પણ ભરપૂર છે અને પ્રતિકૂળ એવી સામગ્રીઓ પણ ભરપૂર છે. પણ મને સંસાર અનુકૂળ અને પ્રતિકૂળ થાય છે એનો આધાર શું? કેમ આ બધાને બધું મળે છે ને મને નથી મળતું? કેમ બીજો જોરથી માણે છે ને હું માણી શકતો નથી? તો સંસારમાં તો બધું જ છે, સુખના સાધનો પણ છે અને દુઃખના કારણો પણ છે, પણ મને નથી લાભ મળતો, મને એની અનુભૂતિ થતી નથી. એનું કારણ શું? કે સંસાર સાથે મારે ઋણાનુબંધ છે. મારા શુભ અને અશુભ કર્મના વિપાકને કારણે જે સંયોગ છે એટલો જ હું જોડાયેલો છું. આખા સંસાર સાથે એક એક પદાર્થ સાથે જોડાયેલો નથી. હવે હું એવા સાથે જોડાયેલો છું કે જે પ્રતિકૂળ છે. ઓલો દાખલામાં કહે ને કે સારો ઘરે રોજ ભાજીનું શાક ખાઈને કંટાળી ગયો તો કેટલા વાત તો સાસરે જેવો આ બાજુ આવ્યો છું, સાસુમાં કંઈક આપણને જમાડશે. અને જે જમવા બેઠા ત્યાં જમવામાં લે જમા એટલે તમે આજ આવ્યા છો અને સરસ મજાનો તાંદરજોવાળા નીકળ્યા. મેં કીધું કે વાહ આજ તો જમાઈ આવ્યા છે તો તાંદરજાની ભાજીનું શાક મને ઓલો કે અહીંયાથી આવ્યો તો નસીબમાં ભાજીની ભાજી. ભાઈ ભાજી જે છે તારો અત્યારે જે કંઈ અશુભના વિપાક સાથે તું જોડાયેલો છું તો તને મિષ્ટાન ન મળે, તને મિષ્ટાન ન મળે. કેટલી વાર આવું બનતું હોય છે આપણને એમ થાય કે આ શાક ભીંડાનું શાક ખાઈ ને કારેલાનું શાક ખાઈને ખાઈ થાકી ગયા, ક્યાંક જાય તો એ જોઈ પાછું. હજી અહીંયાથી હાઈલા જાઉં છો અને જ્યાં અહીંયા પહોંચે વવાણિયા પહોંચ્યા, કોબા પહોંચ્યા, જ્યાં પહોંચ્યા બોલે પૂછો શાક શું છે તો કે ભીંડાનું છે સાહેબ. લે ત્રણ દીત્યા ખાઈને થાકી ગયો છે, કેમ કે ઘરે પૂરો કરવો હતો અને અહીંયા પસંદગી છે, ઘરે કઈ પસંદગી હાલે એમ નથી. સંસારની વાત કઈ જાજી કરવા જેવી નથી, સમજવા જેવી છે. સમજવા જેવી છે કે સંસાર અશરણભૂત છે. સુખના સાધનોથી ભરપૂર હોવા છતાં મને સુખ સંસાર આપી શકે એવો નિયમ નથી, અને સંસારમાં દુઃખના કારણો પણ ભરપૂર છે તો મને દુઃખી કરી શકે એવી પણ સંસારની શક્તિ નથી. એ બાહ્ય છે, પદાર્થ બાહ્ય છે, પરિસ્થિતિ બાહ્ય છે, સ્થિતિ સંયોગો બાહ્ય છે, મારા સ્વભાવમાં નથી. મારે તો એનો માત્ર સંયોગ થયો છે. સંયોગી અવસ્થાનું એક સૂત્ર છે કર્મ. કર્મને આધીન શુભ કે અશુભ એમ આ બધા નિમિત્તો આપણને મળે છે, અને તે સમયે પણ નિમિત્ત સમયે પણ એ નિમિત્ત વખતે દુઃખી થવું કે ન થવું એ સત્તા પાછી તોય પોતાના હાથમાં છે. પૂર્વના અજ્ઞાનના કારણે જે કર્મો બંધાયા છે તે કર્મનો વિપાકને કારણે શુભ અને અશુભ કર્મના કારણે જે સંયોગો ઉત્પન્ન થયા છે એ આવવાના છે, એમાં મારી કોઈ ઈચ્છા ચાલતી નથી. છતાં પણ એ ઉદયમાં આવે દુઃખદ કે સુખદ તે સમયે સુખમાં છકી ન જવું અને દુઃખમાં દીન ન થવું એવી સત્તા તો પછી પોતાની કાયમ છે જ. એવું કંઈ નથી કે તું દુઃખના કારણો આવ્યા અને દુઃખી જ થા અને સુખના કારણ આવ્યા એટલે ભાન ભૂલી જા, મદમાં આવી જા. તો કે ના, તે સમયે પણ તું તો છો જ. હવે હું અજ્ઞાન સ્વરૂપ હતો એટલે આ નિમિત્ત ઉદયમાં આવ્યા, જો હું જ્ઞાન સ્વરૂપ હોઉં તો મને નિમિત્ત કંઈ કરી શકે નહીં. પ્રશ્ન એટલો જ છે કે હું મારામાં છું કે નહીં, હું મારામાં છું કે નહીં. હું મારા સ્વરૂપથી જાગૃત છું એટલે કૃપાળુદેવ કહે છે નિર અહો રાત્ર નિસ્દિન ચિંતન, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. મારું સ્વરૂપ ચૈતન્ય ચેતના છે, દેહથી ભિન્ન છે, ભલે બધા સંયોગો છે, ભલે શરીરમાં સ્થિત છે છતાં દેહમાં સ્થિત હોવા છતાં આ ચેતના દેહથી ભિન્ન છે. આવી શ્રદ્ધા આવે, અનુભવ આવે, પ્રયોગ કરીએ, ધ્યાનના પ્રયોગમાં આ ભેદ જ્ઞાન કરવાનું, અને એનાથી ચૈતન્યની સ્વતંત્ર સત્તાના અસ્તિત્વની ભિન્નતા ભાસે, અનુભૂતિ થાય, તરત થાય કે જો આ બધી વસ્તુ છે ને કોણ જીવે છે, કોણ જાણે છે, જો હું નથી તો કોણ જાણે. શરીરની પાંચે ઇન્દ્રિયો જડ છે અને એના બધા વિષયો જડ છે. અનંત પદાર્થોનો ભોગવટો કરનાર આ પાંચે ઇન્દ્રિયોનો એ ભોગવટો કરનાર પોતા થકી થઈ રહ્યો છે. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને, આત્મા બધો જ ભોગવટો જાણતો હોવા છતાં એ એનાથી ભિન્ન રહીને જાણે છે ને ભિન્ન છે માટે જાણે છે. અને આટલી જાણકારી તો બીજા કોઈની નથી. તો પાંચે ઇન્દ્રિયોના વિષયોનો ભોગવટો ભોગવવા વાળો જેના કારણે ભોગવાય છે એ પાછો જાણે છે કે આ ભોગવાય છે. ભેદ જ્ઞાનનો જરા ખ્યાલ આવે તો કરજો, પ્રયોગ થાય તો કરજો. કે એની અંદર અરે આટલું કોણ જાણે, હું જ જાણું છું, એવો જાણનાર કોણ તે? આ બધામાં આ બધું કરતો તો એ બધું હું જાણું છું, મારા પાંચે ઇન્દ્રિયોના વિષયોના તોફાનોને હું જાણું છું, કોણ જાણી શકે બીજો? કોઈ જગતની અંદર માધ્યમ છે નહીં આને જાણી શકે હું. પણ જો પોતે અંતર ધ્યાન થાય તો તરત એમ થાય કે હું જાણું છું, મને ખબર છે, મારાથી અજ્ઞાત એક પણ ક્રિયા થઈ શકતી નથી, મારી વિદ્યમાનતા વિના પણ એકય ભોગની ક્રિયા થતી નથી. ભલે ઇન્દ્રિયોને ભોગવવું એટલું ભોગવે, પદાર્થો જેટલા ભોગવાય એટલા ભલે ભોગવાય, મારી જાણ વિના નહીં. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને. દેહને જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જા. એક શબ્દ તો જુઓ ગુરુના કેટલા તાકાતવાન છે.
અરે આ ઇન્દ્રિયો ભોગ ભોગવે છે કે જે કઈ જાણતી નથી, દેહ જાણતો નથી, ઇન્દ્રિયો જાણતી નથી, અરે પ્રાણ થકી જે ક્રિયા ચાલે છે આખી પ્રોસેસ ઉર્જા એને ખબર નથી, પણ એ ચાલે છે આત્માની સત્તા વડે, દેહ પ્રવર્તે જાણ. આહા, એ તો મારી વિદ્યમાનતા છે એટલે આ બધું નાટક ચાલે છે, મારી સત્તાથી ચાલે છે આ બધું પ્રવર્તન, એ હું છું માટે ચાલે છે, અને એ હું જાણું છું અને હું જાણી શકું, અને બીજો કોઈ જાણી શકે નહીં, એ પોતે ન જાણી શકે. જે ભોગવે છે ને જે ભોગવાય છે, ઇન્દ્રિયો અને એના વિષયો જે ભોગવે છે ને ભોગવાય છે, એ પણ ન જાણે. એને જાણનારો પણ જેના કારણે આ ભોગવાઈ રહ્યા છે, ભોગ અને ભોગવટો જેના કારણે થઈ રહ્યા છે, એ હું એનાથી ભિન્ન છું, એ ભોગવાય ત્યારે હું એમાં ભેગો નથી. અદભુત વાત છે, પ્રયોગની વાત છે. વિચાર જ્યારે પરિણતિમાં આવે, આપણી પાસે આત્માનું શાબ્દિક જ્ઞાન છે, પરિણતિનું જ્ઞાન નથી દોસ્ત. શબ્દો બહુ આપણે જુદા જુદા મૂકી દઈએ છીએ, આ વાક ચાતુર્યનો વિષય નથી. અનુભવ જ્ઞાન, અને અનુભવ કરનાર એને શબ્દો સાથે સંબંધ નથી. આનંદગંજી કેટલું બધું જબરજસ્ત કહે છે, અનુભવ હેતુ અમારો, આ બધું અનુભવ હેતુ અમારો. અમારો કામ તો અમારે અનુભવ જોઈએ છે આત્માનો, અને આત્મા અનુભવ કરી શકે આ જડ શું કરી શકે, જડની શું તાકાત. અને આ અનુભવની તાકાત એ આત્માનો જે ભાવ સ્વરૂપ છે એમાં છે. એ ભાવ સ્વરૂપ એ વિચારથી છે, જ્ઞાનથી છે. આ ભાવોની અંદર રહેલી મિથ્યા આગ્રહ, માન્યતાઓ, અભિનિવેશ, આપણી પકડ, આપણું પોતાનું અજ્ઞાન ને મિથ્યાત્વનો જે ગાઢ સંસ્કારો અંદર છે, જેને કારણે આપણો અનુભવ શુદ્ધ થતો નથી અને થવા દેતો નથી. એ જો જરાક આપણે એનાથી મોકળા થઈ જઈએ તો તરત થાય. એકવાર આપણે બેસીએ ને પછી કે હું કશું જાણતો નથી, અને પછી જે જાણવાની પ્રક્રિયા થાય કે મારે તો જે અનુભવમાં આવે છે એ જ જાણવું છે, બાકી હું કાંઈ નથી જાણતો, તો તે સમયે જે અનુભવની પ્રક્રિયા શરૂ થઈ જાય છે, આ અનુભૂતિની પ્રક્રિયા શરૂ થઈ જાય છે, આત્માનુભૂતિ. કૃપાળુદેવે આવી આવી ગહન વાતો, અદ્ભુત રહસ્યની વાતો પરમાર્થ માર્ગની સાદા સાદા ચરણમાં મૂકી છે, પણ જીવને કોને ખબર, એવું વિદ્વતાનું ગાંઢ પણ ચડી ગયું છે. જેમ ભણે એમ સમજે કે હું વધારે યુક્તિવાળો બુદ્ધિવાળો, તો એનાથી આ ખેલ પામી શકાય એમ નથી. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. એક થોડીક વાર તું રોકી રાખ તારી જાતને, તું ધ્યાનમાં બેઠો ત્યાર તો રોકી રાખ, બાકી તો નથી રોકી રાખતો. તું કૌશકમાં છો ત્યારે તો રોકી રાખ, તો બાકી તો નથી રોકી રાખતો. તું સામાયિક કરવા બેસસ ત્યારે સાવજમ જોગમ પચકખામી અમે તને પ્રતિજ્ઞા આપીએ છીએ કે રોકી રાખ. જ્ઞાની લખે, મનસુખ હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું, આખા જગતને રોકી રાખું, 6 કલાક સુધી રોકી રાખું, પ્રાણને રોકી રાખો, બધી ક્રિયાને રોકી રાખે. ઓલો લખે, ન પ્રસ્વેદ થાય, ન આ થાય, ન કાંઈ, કોઈ ચીજ ન થાય, શરીરની ક્રિયાઓને એટલી બધી શાંત કરી દીધી, રોકી રાખ. સ્વરૂપની લીનતાનો ભાવ એકવાર જાગે શ્રદ્ધાનો, તો શરીરની કેટલીય ક્રિયાઓ આપોઆપ રોકાઈ જશે ભાઈ, કંઈ નહીં થાય. અને પછી એમ કહે છે કે એને શરીર ઉપર મચ્છર બેસે તો અસર ન થાય, ન થાય, એની સંવેદના રોકાઈ ગઈ છે, ત્યાં સ્વરૂપમાં લીન થયેલી છે. આ બધી ઘટનાઓ આંતરિક ઘટે છે, પણ એ ઘટવા માટે બીજું કોઈ બળ નથી, બળ પોતાના સ્વરૂપ ચિંતનનું છે. આત્મચિંતનનું બળ જબરજસ્ત છે. એટલે કૃપાળુદેવે મંત્ર આપ્યો મુનિને કે મુનિ બહુ ગ્રંથો વાંચ્યા, બહુ સમજો છો, રોજે રોજ આવીને સમજો છો, ચિંચપોકલીથી વિહાર કરીને ભુલેશ્વર સુધી જવું અને પાછા ચાલતા જવું, ગ્રંથ ઉપાડવા અને કૃપાળ દેવ પાસે બધું સમજવું. 19 ગાથા પછી લેખું કે હવે સમય તો રહ્યો નહીં, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આ ચોપડા વાંચે તો કદાચ કેવળ જ્ઞાન થાય ને ન પણ થાય, પણ આત્મ ભાવના ભાવશો તો. સાહેબ, આત્મ ભાવના, હું દેહાદિ સ્વરૂપ નથી, નાસ્તિથી ભાવવાનું. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ એટલે કે તો આખો સમસ્ત સંસાર, બધા પદાર્થો, બધા સંયોગો, આપણા બધા સંગ, આપણા બધા આરંભ પરિગ્રહ, આ કશું કોઈ પણ મારા નથી. છે ખરા, શબ્દ એક જ છે, નથી એમ ન કહેવાય. સાહેબ છે ને તમે નથી શબ્દ કેમ મૂક્યો? છે, મારા નથી. ક્યાં વજન આવ્યું? મારામાં. તો તને જે મારાપણાનો ભાવ છે ને એ ખોટો છે. વસ્તુ ખોટી નથી, વસ્તુ ખોટી નથી, પણ શું ભાવ છે? વસ્તુ સાથે તું કેવી રીતે જોડાયેલો છું? વસ્તુથી જોડાયેલું છે કે મારી છે એવી રીતે જોડાયેલો છું? મારી છે. તો મમત્વ એ જ બંધ. વાક્ય સાદું, મમત્વ એ જ બંધ. કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. એમ વિચાર કરતા કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. બસ આમાં પરિણામ શું આવે? વસ્તુ વહી જાય. સાહેબ, હું આત્મભાવના ભાવીશ, મારું ઘર ખોવાઈ જશે, મારા છોકરાઓ ભાગી જશે, મારો પદાર્થ બધા ઓછા થઈ જશે, મારો પરિગ્રહ વહી જશે, મારા દાગીના ક્યાં જાય, મારું ઘરેણા ક્યાં, મોકલપ કાંઈ ન જાય. એમ આત્મભાવના ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય, વસ્તુનો ક્ષય ન થાય. તારા કપડાં ચોરાઈ નહીં જાય, તારા દાગીના લૂંટાઈ નહીં જાય, એના પ્રત્યેનું તારું આ મારા છે એ ભાવ લઈને બેઠો તો એમાંથી એક જ વસ્તુ તૂટી, આ મારા નથી. છે ખરા, પણ મારા નથી. તો મારા નથી તો એવી વસ્તુ દુનિયામાં ઘણી છે, એના પ્રત્યે રાગ કેટલો તારો? કોકના ઘરમાં ફર્સ્ટ ક્લાસ પલંગ છે એમાં તને રાગ કેટલો? કોઈના ઘરમાં ફર્સ્ટ ક્લાસ ફર્નિચર છે એમાં તને રાગ કેટલો? તો તને નથી, કેમ કે મારા નથી. શું કામ રાગ નથી? મારા નથી. આ જનક વિદેહી આખા મગધનો અધિપતિ હોવા છતાં કે છે, મિથિલા બળે તો મારું શું બળે? એલા મિથિલા તારી નહીં તો કોની? અમારી. બસ એક મારાપણાનો ભાવ તૂટે તો રાગ દ્વેષનો ક્ષય થાય. અને પાછો માર્ગ કીધો છે 37 ના પત્રમાં, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, એ જ મારો ધર્મ છે. જુઠ્ઠાભાઈને કહે છે, આત્મામાંથી રાગ દ્વેષ ગયે, જ્યાં બેઠો હોય ત્યાં, જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં પણ કેવળ જ્ઞાન પ્રગટે. અને રાગ દ્વેષ ગયા વિના પહાડ ઉપરથી પડતું મૂકે અથવા ઝાડની માફક હજારો વર્ષ ઉભો રહીને સુકાઈ જાય તો પણ આત્મજ્ઞાન થાય નહીં. તો આ રાગ દ્વેષનો ક્ષય થાય આત્મભાવનાથી. તો આ સંસારનું અસરણાદિપણું લખ્યું તે યથાર્થ છે, પણ આવી પરિણતિ જીવની રહેતી નથી. આ કહેવામાં અને ઉપદેશમાં તો આના જેવો કોઈ બાહોશ નથી. એ કહે છે, જો તેવી પરિણતિ અખંડ વર્તે તો જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે. શબ્દ પેટલો કેટલો, સ્વસ્વરૂપ જ્ઞાનને પામે તો એને આત્મ સાક્ષાત્કાર થાય. આ ભાવથી જો એની પરિણતિ અખંડ રહે તો વૈરાગ્ય ઉત્પન્ન થયા વિના રહે, અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એને પોતાનું સ્વસ્વરૂપ એની પ્રતીતિ થાય. ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તથી તેવા પરિણામ થાય છે. આવું નિમિત્ત બને એટલે જેમ પુત્રનો વિયોગ થયો, અથવા એવા સંસારમાં કેટલાય પ્રસંગો, વિયોગના, દુઃખના, એ બધા આઘાતના પ્રસંગો છે, એ થાય ત્યારે આવી વૈરાગ્યની પરિણતિ જીવનને આવે, જીવમાં આવે. બધું અસરણ છે, અસાર છે, આ બધું મિથ્યા છે, આ ભ્રાંતિ છે, આ બધું ખોટું છે, આવો એને ભાવ થાય છે. પણ એ નિમિત્તથી થયેલું પરિણામ છે. પણ વાંધો શું છે, તેને વિઘ્ન હેતુ એવા સંગ તથા પ્રસંગને વિશે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી. પરિણામ થાય છે પણ પરિણામ અખંડ રહેતા, એનું કારણ શું? વિઘ્ન હેતુભૂત એવા સંગ અને પ્રસંગ, એને સંગ પણ કહેવાનો છે. આ વિઘ્ન સંસારી એટલે એને એને પ્રસંગો એવા બને છે. તરત જ હાલો ભાઈ હવે બધું તમે ભૂલી જાઓ બધું, અને પાછા ફરીથી એકડો ઘૂંટી અને પાછી સંસારની લઢણમાં એવો લઢાઈ જાય, એવો લઢાઈ જાય કે ખ્યાલ આવે કે આપણે જે છાતી કૂટતો તો આ જ હતો કે જે અત્યારે નાચે છે સામૈયાની અંદર, આ જ હતો. હું નહીં ખાઉં, મારે કંઈ ખાવું નથી, મરી જાઉં તો ભલે મરી જાઉં, મને હવે કાંઈ રસકસ નથી, અને આ રિસેપ્શનની થાળી ઝાપટે છે આ ભાઈ હતા. સંગ પ્રસંગ અને નિમિત્ત એવા બને છે, એનો કોઈ પરિણામ કાયમ રહી શકતું, અને એનું કારણ સંગ અને પ્રસંગ. એટલે એનો જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી, અને સંસાર અભિરુચિ થઈ જાય છે. પાછી રુચિ ક્યાં આવી જાય? સંસાર તરફ, સંસાર તરફ, સંસારના સંગ અને પ્રસંગ એમાં ફરી પરોવાઈ જાય, અને ફરી માને કે આપણે આ જ આ કરવાનું છે, હવે ભૂલી જાઓ. અને એમાં પાછા એને ઉપદેશક પણ તહેવારે, યશો વિજયજી મહારાજ સરસ લખે સજ્જાઈમાં કે આને પાછા ઉપદેશ દેનારા પણ એવા જ મળે. એટલે એને સંગ અને પ્રસંગ પણ પ્રતિકૂળ, વિઘ્નભૂત. શેમાં વિઘ્નભૂત? એની જે વૈરાગ્યની પરિણતિ થઈ છે એ પરિણામ એને રહેવા દેતા નથી. ગાંડોથામાં આવે ડાયથ કાલે, આ પ્રકારના એને એના વૈરાગ્યના પરિણામ રહેવા દે નહીં. તેવી અખંડ પરિણતિના ઈચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સત્સમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે. જેને એમ હોય કે સંસારના અસરણ આદિ સ્વરૂપ છે, એવા પ્રસંગો મારા જીવનમાં આવે, એવા નિમિત્તો મને મળે, અને કદાચ આવું પરિણામ થાય, એ નિમિત્તથી વૈરાગ્યનું પરિણતિ થાય, સંસારની અસરણતાની થાય, સંસારની અનિત્યતાની થાય, સંસારના અસારપણાની થાય, અને મારો એના પ્રત્યેનો આધાર તૂટી જાય અને મારો આધાર વધારે મજબૂત બને, આવી ઈચ્છા હોય કે હું મારા આત્મભાવમાં મજબૂત બનું, અને આ પરાધીનતા છે, ડિપેન્ડન્સી છે, એ તૂટતી જાય, સંસારનું આશ્રયપણું છૂટે, સંસારનો આશ્રય છૂટે અને સતનો આશ્રય વધે, આવી જેની ઈચ્છા છે, ભલે આવા નિમિત્તથી, ભલે આવા પ્રસંગથી મારા જીવનમાં વૈરાગ્ય, ઉદાસીનતા આવા પરિણામ આવે, તો એણે શું કરવું જોઈએ? નિત્ય સત્સમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે. એણે તો સત્સમાગમનો આશ્રય લેવો, જેથી રુચિ જે છે એ ફરીથી સંસારાભિમુખ ન થાય અને વૈરાગ્ય અભિમુખ થાય, પરમાર્થ અભિમુખ થાય, આત્મ અભિમુખ થાય. એ ધીરે ધીરે જીવ પોતાના અંતર પરિણામ તરફ જાય, અને હવે એને બાહ્યનો કોઈ અભાવ ન લાગે. અરે રે, મારે તો આ નથી, એનું સ્મરણ હવે ન થાય, એ આર્ત ધ્યાન છે. જે સંયોગો નાશવંત છે એ ગયા તો ગયા, એને પછી યાદ કરી કરીને એની પોકનો મૂકવાની હોય, એને એનો અભાવ ન લાગે, તો નરસિંહનું વાક્ય સમજાય કે ભલું થયું, ભાંગી જંજાળ સુખે ભજસુ શ્રી ગોપાલ. એને માણેકબાઈ કઈ આડા નથી આવ્યા, નરસિંહને માણેકબાઈ પ્રત્યે દ્વેષ નથી, ક્યારે એને માણેકબાઈ પ્રત્યે ઝઘડા નથી થયા, અને માણેકબાઈએ નરસિંહની સેવા કરવામાં પાછીપાની નથી કરી, કુટુંબને જે કેવું હોય કે. છતાં નરસિંહ તત્વથી એને જંજાળ માને છે. ભાઈ તને મદદ કરતા હતા ને, તારે પૂજા કરવી હોય તો પાટલો પાથરી દે, પાણીનો લોટો ભરી દે, એમાં તને ક્યાં નડતા હતા ક્યાં માણેકભાઈ? છતાં એ સંસારનું પરનો આશ્રય છે એને એને જંજાળ શબ્દ કીધો. ભલું થયું ભાંગી જાય. માણેકભાઈનું અવસાન થયું તો એક સંતના હૃદયમાંથી એક સ્વાભાવિક વાત નીકળી કે ભલું થયું ભાંગી જંજાળ. નિમિત્ત ગયું, સંગ ગયો. ક્યારેક એના પ્રત્યે મોહભાવ થઈ જાય, ક્યારેક એના પ્રત્યે રાગભાવ સ્નેહભાવ થઈ જાય તો સ્નેહ છે એ દુઃખનું કારણ છે. તો કે છે સારું હવે સુખે ભજશું શ્રી ગોપાલ. કૃપાળુદેવે કહ્યું પુષ્પમાળામાં કે જિંદગી ટૂંકી છે, જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી કર તો જિંદગી લાંબી સુખરૂપે જીવી શકાશે. તો જંજાળ ટૂંકી થાય એ સારું કે ખરાબ? ચાલો, એટલે એવા ઈચ્છાવાન મુમુક્ષુએ સત્સમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા આપી છે. જ્યાં સુધી જીવને તે યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કંઈ પણ તેવા વૈરાગ્યને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુ જનનો સમાગમ તથા સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ અને તે સ્મૃતિ પ્રવર્તનરૂપ કરવી જોઈએ. વારંવાર જીવ આ વાત વિસરી જાય છે અને તેથી ઈચ્છિત સાધન તથા પરિણતિને પામતો નથી. પ્રયત્ન કરવા છતાં ઈચ્છિત સાધન પણ એને મળતા નથી અને પરિણતિને પણ એ પામતો નથી. કારણ શું? કે આ યોગ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, સત્સમાગમનો યોગ પણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવે વૈરાગ્યના આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુ જનનો સત્સંગ કરવો જોઈએ, સમાગમ કરવો જોઈએ, સત્શાસ્ત્રનો પરિચય કરવો જોઈએ. કદાચ સત્પુરુષનો યોગ નથી, જ્ઞાની પુરુષનું સાનિધ્ય નથી, તો એવો યોગ પ્રાપ્ત ન થાય સત્સમાગમનો. એના સમાગમમાં, એના આશ્રયે, એની નિશ્રામાં રહીએ એવો કદાચ યોગ પ્રાપ્ત ન થાય તો કેનો આધાર લેવો જોઈએ? તો કે વૈરાગ્યના આધારના હેતુ એવા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુ. કેવો સરસ શબ્દ વાપર્યો છે મુમુક્ષુ. કેવો? અપ્રતિકૂળ નિમિત્તરૂપ. મુમુક્ષુ કોઈ દી તને અપ્રતિકૂળ થાય નહીં, આ મુમુક્ષુ. અને આ તો જો મુમુક્ષુ ભેગો મળ્યો તો એને ઊંધે કાન નાખે. તો વધારે માં વધારે આપણને પ્રતિકૂળતા કોની છે? વાત કહેવા જેવી નથી. અને કોકને આપણી અપ્રતિકૂળતા છે ને, પછી એમનું સમજવું કે આ મુમુક્ષુ મને પ્રતિકૂળ થાય છે, અપ્રતિકૂળ નથી. અરે ભાઈ, તારો સંગે બીજાને કેટલો નડે છે એ કોઈ દી વિચાર કર્યો? કે તું જ્યાં જાશ એ હળગાવશ જ. વૈરાગ્ય નહીં, એની અંદર બધો આવો ભોગની જ વાતો ઊભી થાય. કાંઈ ઠેકાણું છે, કાંઈ વ્યવસ્થા છે? આલ્યો આવા મુમુક્ષુ ભેગા થયા તો શું થાય? ગયો હોય ક્યાંક પરમાર્થની સાધના કરવા અને ભેગા ભાઈબંધ કેવા લીધા? પ્રતિકૂળ લીધા કે અપ્રતિકૂળ લીધા? વૈરાગ્ય ને પ્રતિકૂળ કઈ વાંધો નહીં, તકલીફ છે, હાલો હું તને મદદ કરી. એમ કરીને સમ્યક દર્શનનું એક લક્ષણ સ્થિરીકરણ કીધું છે. સ્થિરીકરણ એટલે સંયમનો માર્ગ, ચારિત્રનો માર્ગ ઘણો કઠિન છે, કષ્ટકારક માર્ગ છે, કંટકાકીર્ણ માર્ગ છે. આ સુખશીલીઓ સાતાશીલીઓ માર્ગ નથી. બને જીવને ક્યારેક એની અંદર આ પ્રકારની અસ્થિરતા આવી જાય, ઘડીભર મુમુક્ષુ થોડોક ઢીલો પડી જાય, તે સમયે જો અપ્રતિકૂળ મુમુક્ષુ એને મળ્યા હોય, અપ્રતિકૂળ નિમિત્તરૂપ મુમુક્ષુરો એને સત્સંગ થયો. અરે શું ચિંતા કરો છો, હું છું ને, કાંઈ નહીં થાય. ચાલો, અમારે સાહેબ ગયા હતા સાગોડિયાની અંદર, પછી કહેતા હતા કે મને બે દિવસ કોઈ પ્રતિકૂળતા ન લાગી, બધા હું જે હોય મને મદદ કરવા માટે આવે, દેખાય નહીં, ચાલવામાં તકલીફ હોય તો કોક ને કોક સપોર્ટ કરી જ દે, કંઈ નહીં તમે અહીંયા બેઠા રહ્યો હું આ બધું કરી દઉં છું. એમ એ મુમુક્ષુ પ્રતિકૂળ ને અપ્રતિકૂળ મુમુક્ષુ, કે જેથી કરીને આપણો આધાર વૈરાગ્યનો છૂટે નહીં, તૂટે નહીં, આપણી નિષ્ઠા ચલિત ન થાય અને આપણો સત્સંગની ભાવના જરાય મોડી ન પડે. અને અહીંયા તો એવું ગ્રુપ થયું હોય તો જાતા વેસ શરૂ કરી દઈએ એટલે ત્રણ દી તો માંડ પૂરા થાય કે કાંઈ વ્યવસ્થા કાંઈ ઠેકાણું તો શું કામ આવ્યો. તે આત્માર્થનું મૂલ્યાંકન પરમાર્થનું લીધું કે દેહાર્થનું લીધું, તો કે લીધું દેહાર્થનું. ભાઈ જો એવા મુમુક્ષુ સાથે હોત તો તને સધ્યારો આપત. કેટલો સરસ શબ્દ છે કે તમને જ્ઞાની પુરુષનો યોગ ન થાય તો મુમુક્ષુનો યોગ કરો, પણ કેવા અપ્રતિકૂળ. મુમુક્ષુ પણ નિમિત્તરૂપ છે, જો અપ્રતિકૂળ હોય તો એ તમને ધર્મ ભાવનામાં પરમાર્થ સાધનામાં સ્થિર કરે, ચલિત ન થવા દે, ચલિત ન થવા દે. અને આવા જ મુમુક્ષુઓ જ્યાં હોય ત્યાં કોઈને ને કોઈને તરત સપોર્ટ આપી દે. આવેલો એક પણ મુમુક્ષુ આત્મસાધનામાં ઢીલો ન પડે. લાવ ભાઈ થાકી ગયો, લાવ તારી થેલી હું ઉપાડી લઉં, કઈ વાંધો નહીં. એમાં ક્યાંય એને છોછ છોછ ન થાય. આ પ્રતિકૂળ નિમિત્ત છે મુમુક્ષુનું, અને આ મુમુક્ષુતાનો કૃપાળુ દેવે અહીંયા સરસ રીતે ઉલ્લેખ કર્યો છે. પ્રતિકૂળ મુમુક્ષુ અને અપ્રતિકૂળ મુમુક્ષુ, ખ્યાલ આવે છે? પ્રતિકૂળ મુમુક્ષુ અને બે મુમુક્ષુ જ છે, પણ એક અપ્રતિકૂળ છે. એટલે વૈરાગ્યનો આધાર નહીં બને, તને વૈરાગ્ય નહીં જમવા દે, તને તરત આર્ત ધ્યાનમાં લઈ જશે, સુખ સગવડતામાં લઈ જશે, સાતા શીલામાં લઈ જશે, અને પરિણામે શું થશે? ઓલો એના કોઈ ભાવની અંદર ટકી શકશે નહીં, સ્થિરતા ન આવી શકે. ધર્મ જીવનમાં સ્થિરતા લાવવી એ સમ્યક દ્રષ્ટિ જીવનું લક્ષણ છે. એટલે તો શાસ્ત્રમાં કોઈ પણ સાધર્મિક ક્યાંય ધર્મની અંદર કોઈ નાના મોટા નિમિત્તને કારણે કદાચ ઢીલો થઈ ગયો હોય તો એને ખબર ન પડે, એવી રીતે તું એવું મદદ કરી નાખ કે જેથી કરીને એ ધર્મમાં આત્મકલ્યાણમાં સ્થિર થાય. આવા જાણ પણ ન થાય અને છતાં આપણને ટકાવે, આપણને ઊભા રાખી દે, આપણને દ્રઢ કરી દે, આપણને ઉપાડી લે. આ મુમુક્ષુ જ છે, અને સત્સમાગમ ન હોય ત્યાં મુમુક્ષુ બહુ મોટો આધાર છે. તો આ મુમુક્ષુનું એક લક્ષણ જબરજસ્ત લક્ષણ છે કે મુમુક્ષુ પોતાના સહસાથીઓને નિમિત્તમાં ઉપકારી થાય, અપ્રતિકૂળ ન એવા થાય, પ્રતિકૂળ ન થાય. સેના માટે? વૈરાગ્યના આધારનો હેતુ. એવા મુમુક્ષુ જનનો સમાગમ, એવા લોકોનો સમાગમ રાખજે કે તારી મુશ્કેલીમાં તને સાંત્વના આપે, હમદર્દી આપે, તારી સાથે કંઈ ને કંઈ પ્રકારની સાંત્વના તને બંધાવે, અને સત્શાસ્ત્રનો પરિચય. શાસ્ત્ર પણ તને કોઈ દી પડવા નહીં દે. શાસ્ત્રની ખૂબી આ છે, એકેય શાસ્ત્ર સંસારની પ્રતિકૂળતામાં જીવને નબળો પુરુષાર્થ કરાવે એવી શાસ્ત્રમાં વાત ક્યાંય ન હોય. ગમે તે શાસ્ત્ર વાંચો, શાસ્તા પુરુષે લખ્યું છે, આત્મજ્ઞ પુરુષે લખ્યું છે, તો એ વાંચતા જીવને સંજીવની મળે, નબળો પૈડો હોય તો પાછો જાગૃત થઈ જાય. થોડીક ઢીલાશ આવી ગઈ હોય ક્યાંક જીવનની અંદરના પ્રસંગોની અંદર, શુભ અશુભ કર્મના ઉદયની અંદર ક્યાંક ઢીલો થયો હોય, ક્યાંક નક્કી કર્યું કે હવે તો આ કંઈ કરવું નથી, પણ જો સાચું શાસ્ત્ર, ઘણીવાર ઘણા લોકોનો અનુભવ છે કે બહુ મૂંઝાઈએ છીએ ત્યારે વચનામૃતનું એકાદું પાનું કાઢીએ છીએ, કયો પત્ર વાંચવો એ ખબર નહીં, પણ જે કાઢ્યું હોય એ એવું ઉપકારી થાય, એવું ઉપકારી થાય, એમ તો જેને ભગવાને મારા માટે જ લખ્યું છે, અને પછી તો એ પોતાનો બધો જ જે મનની અંદરનો ઉદ્વેગ છે એ સમી જાય છે, પાછો સ્થિર થઈ જાય છે. આ સત્સમાગમ, આ શાસ્ત્રનો, એક શાસ્ત્ર અને બીજો મુમુક્ષુ. પ્રત્યક્ષ તારે જોતો હોય તો મુમુક્ષુ લે, તને શાસ્ત્ર વાંચવાની જરા રુચિ ન હોય, ગમ ન પડતી હોય તો કાંઈ વાંધો નહીં, મુમુક્ષુના સંગમાં રહે. પણ મુમુક્ષુ કેવો હોવો જોઈએ? વૈરાગ્યના આધાર માટે અપ્રતિકૂળ. આપણે પણ જ્યારે કોકના સંગમાં હોય
ત્યારે લક્ષ રાખવાનો છે કે હું આને પ્રતિકૂળ થાઉં છું કે અપ્રતિકૂળ થાઉં છું, આનો મુમુક્ષુતાનો ભાવ હું દ્રઢ કરું છું કે નબળો પાડું છું, ધંધો શું કરું છું ધર્મસ્થાનમાં. બહુ મહત્વની વાત. એક કે છે, એક કર્તવ્ય છે, બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ કે આવા બીજા સંગ અને પ્રસંગ એનાથી દૂર રહેવું, કારણ કે આપણે થોડા ચલિત થયા છે તો એવા સંગમાં નહીં જવું. અને તે સ્મૃતિ પ્રવર્તનરૂપ કરવી જોઈએ. વારંવાર જીવ આ વાત વિસરી જાય છે અને તેથી ઈચ્છિત સાધન તથા પરિણતિને પામતો નથી. કેમ નથી થતું? તો આવો સંગ જે લેવાનો હતો, અપ્રતિકૂળ મુમુક્ષુનું નિમિત્ત અને બીજું સત્શાસ્ત્ર, એ લેવાની બદલે બીજા સંગનો આધાર લીધો તો ફરી ઓલા તો સંસારાભિમુખ જ છે, એટલે આ તો રોતી તીને પિયરિયા મળ્યા અને દોડવું તું ને ઢાળ મળ્યો એના જેવું થયું. આને આમ તો બધું છોડી દેવું હતું અને એમાં એવો આવો મળી ગયો કોક તો હેલું નહીં. જ્ઞાની કહે છે, જીવ વિસરી જાય છે આ વાતને કે મારે ત્યારે તેવો સંગ કરવો નહીં. એટલે પરિણામ એ આવે છે, ઈચ્છિત સાધન અને પરિણતિ પામતો નથી. વારંવાર કરોડિયો તો પડે છે અને ચડે છે, પણ આ જીવ ભૂલી જવાને કારણે પડવાનું જ શીખ્યો છે, ચડી શકતો નથી. અનંતવાર ચડવાના પ્રસંગો પ્રાપ્ત થયા છે, અનંતવાર ઉત્થાન, આત્મ ઉત્થાન અને આત્મકલ્યાણની અનેક ક્ષિતિજો ખુલી છે આપણી સામે, પણ વારંવાર જીવ સત્પુરુષને, સત્પુરુષના સમાગમને, સત્શાસ્ત્રને વિસરી ગયો છે. શ્રી સુંદરલાલની ગતિ વિશેનો પ્રશ્ન વાંચ્યો છે, એ પ્રશ્ન હાલ ઉપશમ કરવા યોગ્ય છે, તેમ તે વિશે વિકલ્પ કરવો યોગ્ય પણ નથી. આ બહુ મહત્વની વાત બધા માટે છે, બહુ સમજવા માટે છે. સામાન્ય રીતે જીવનો જ્યારે દેહ વિલય થાય છે ત્યારે એટલી બધી આપણામાં ઘેલછા હોય છે, એટલે ક્યાં ગયો હશે, કઈ ગતિમાં છે ને, સ્વર્ગમાં છે ને, આમ છે ને, એને આમ કર્યું, કોઈ મૂલ્યાંકન આપણે કરવું. કૃપાળુ દેવ કહે છે, એ વાતને ઉપશમ કરો, આમાં જોડાવમાં અહીંયા હશે ને અહીંયા હશે ને, ગયા જીવની ગતિનું જ્ઞાન એ આપણો વિષય નથી. આવા ખોટા અભિપ્રાય આપવા, એ સ્વર્ગમાં જાય અને આમાં તો કેટલાય છે, મને ખબર પડી દેવલોકમાં બેઠા છે, મને કહે છે હવે તું કાંઈ ચિંતા કરમાં, શું ગાંડ પણ માંડ્યું છે. અરે એવી દશા આપણી નથી પ્રભુ. એટલે કહે છે, ઉપશમ કરો, એવી ઈચ્છાથી નિવૃત્ત થાઓ. અહીંયા કરતાં આવું મુંબઈમાં ગાંડા વધારે જોવા મળે છે, એ બધાને દેવ જ દેખાય છે. આ ગતિમાં જ્ઞાન અહીંયા છે ને, એને મને સંકેત આપ્યો ને, સપનામાં આમ કીધું ને, આ છે બધા, અને આ બધા એકબીજા એકબીજાને સગા વાલા ને, પછી આ હાલ તો આ વાતને તો કંઈ નિયંત્રણ તો હોય નહીં ચારે બાજુ. અને સૌને આપણું કંઈ જાય છે, ઓલો કે દે લાખ તો કે લે હવા લાખ, કે એ કે હશે આટલો દેવલોકમાં, કે ના એ તો સર્વાર્થ વિમાનમાં ગયો હશે, એ અનુતેમ આપણા બાપનો શું જાય, જ્યાં ગયો હોય એ મહાવિદેમાં જ જાય, એ બીજે ક્યાંય એનો ટાંક્યો ટકે નહીં. અરે પણ અહીંયા મહાવિદે જેવા સત્પુરુષના સ્થાન હતા કોઈ દી ગયો નથી, કોઈ દી એને જીન મંદિર સામે દર્શન કર્યા નથી, અને આ મહાવિદેમાં જવાનો છે. સિમંદર સ્વામી આગળ પણ એ મુનિના દર્શન તો કોઈ દી આવ્યો નથી. શું આ કૃપાળુ દેવ કહે છે, ઉપશમ કરવા યોગ્ય છે, તેમ તે વિશે વિકલ્પ કરવો પણ યોગ્ય. કોઈ દિવસ કોઈ જીવ જાય એની ગતિ આ ગતિનો વિકલ્પ પણ કરવો નહીં. ગયો એના શુભ અશુભ કર્મના પરિણામ અનુસાર જીવની જે ગતિ થવાની હશે, જે યોની, એ બધી એ આપણો વિષય નથી, એ સર્વજ્ઞનો વિષય છે, માટે ત્યાં ના પડે છે. પત્ર અહીંયા પૂરો થાય છે. સત્પુરુષોનું યોગ પણ જગતનું કલ્યાણ કરો. ઓમ.